પ્રેરણા નંબર 227. ઝાંખું ઝાંખું પણ જીવન ધ્યેયનું દર્શન થયું એ તમારા જીવનનું નવ પ્રભાત જ છે. ઉજાશ વધતા દર્શન સ્પષ્ટ થશે અને તમારો રાહ પ્રશસ્ત થશે. નોખી નોખી વસ્તુઓના પ્રલોભનો અને નોખી નોખી રાહના ભટકાવમાં તમારી શક્તિ, બુદ્ધિ, સંકલ્પનો ક્ષય થશે. તમારો રાહ અને મંઝિલ જોડાયેલા જ છે. યાત્રિક ધ્યેય પરખ પ્રત્યેક પગલું મંઝિલને નજીક લાવે છે અને ભૂતકાળની રજને ખંખેરે છે. તારું જીવન રાગ, દ્વેષ, તૃષ્ણા, અહંકાર, ભય, નિરાશા, રોગ અને મૃત્યુમાંથી સ્વાધીનતા મેળવશે. આ યથાર્થ જીવન પૂર્ણતામાં સંસિદ્ધ થાય છે. શાશ્વતીનો તું પ્રવાસી બને છે. આગંતુક મર્યાદાઓ ક્ષીણ થતા તારા વિચાર, વાણી અને વર્તનમાં સમતુલા પ્રસ્થાપિત થશે, જેનું તેજ બહુ સ્પષ્ટ ફૂટી નીકળે છે. તારા અસ્તિત્વની પરમ સિદ્ધિ આજ છે. પૂજ્ય ભાઈ, આ પ્રાર્થનાની અંદર માનવને જાગૃત કરે છે. તું જાગ. તારા જીવનનું જે ધ્યેય છે એ તરફ તું ડગ માંડ. જ્યારે ઝાંખું ઝાંખું પણ જીવન ધ્યેયનું દર્શન થાય છે ને, ત્યારે તમારા જીવનનું નવ પ્રભાત જ આવે છે. જાગ્યા ત્યાંથી સવાર વાળી વાત છે. ભલે ગમે તેટલા જન્મો ગયા કે આ જન્મના ગમે તેટલા વર્ષો ગયા, પરંતુ જ્યારથી ભગવદ્ નામની લગન લાગે અને ભગવદ્ શરણ અને ચરણનું ધ્યેય નક્કી કર્યું અને એના પર ચાલવા માટે જ્યારે ડગ માંડ્યા, તો અંધકારમાંથી ઝાંખું ઝાંખું પણ જીવન ધ્યેયનું દર્શન થયું. જેમ અર્લી મોર્નિંગ ઘેરા અંધકાર પછી હળવો ઉજાસ પણ મનને આનંદિત કરે છે, એવી જ રીતે જન્મોના ભટકાવ પછી જ્યારે ઝાંખું ઝાંખું પણ જીવન ધ્યેયનું દર્શન થાય છે ને, એ જ તમારા જીવનનું નવ પ્રભાત છે. જેમ ઝાંખું દર્શન પ્રભાતનું, થોડી વાર પછી એ પ્રભાતનો પ્રકાશ વધે છે અને જે ઝાંખું દેખાતું હતું એ બધું સ્પષ્ટ દર્શન થાય છે. તેવી જ રીતે તમારા ભક્તિ, પૂજન, અર્ચન, સ્મરણ, સંકીર્તન વધતા જીવન પ્રભાતનું દર્શન તમને સ્પષ્ટ થાય છે અને તમારો રાહ, તમારો માર્ગ પ્રશસ્ત બને છે. અત્યાર સુધી નોખી નોખી વસ્તુઓના પ્રલોભનો અને નોખી નોખી રાહના ભટકાવમાં આપણે શક્તિ, બુદ્ધિ અને સંકલ્પનો ક્ષય થયો. ક્યારેક પદ મેળવવા માટે, ક્યારેક પ્રતિષ્ઠા માટે, ક્યારેક ધન માટે કે ક્યારેક કોઈ બીજી વસ્તુ માટે જીવનના પ્રલોભનો પાર વિનાના છે અને એના રાહની અંદર ભટકતા રહ્યા જીવનનો અમૂલ્ય સમય, શક્તિ, બુદ્ધિ અને સંકલ્પો આ બધાની અંદર ક્ષય કર્યો. પરંતુ હવે જે રાહ મળી છે, જીવન ધ્યેયનું દર્શન થયું છે, એ રાહ અને મંઝિલ બંને જોડાયેલા જ છે. કારણ કે તમારું ગંતવ્ય છે એ ગૌરીશંકર છે અને તમારું પ્રાપ્તવ્ય છે એ પણ ગૌરીશંકર છે. તમારો રાહ પણ એ જ છે, તમારી મંઝિલ પણ એ જ છે. હે યાત્રિક, ધ્યેય પરક પ્રત્યેક પગલું એક ધ્યેય નક્કી કર્યા પછી એને અનુસરીને જ જ્યારે દરેક પગલું ભરવામાં આવે ને, ત્યારે મંઝિલને એ નજીક લાવે છે અને ભૂતકાળની રજ ખંખેરાઈ જાય છે. રજ કોને કહે છે? જે જીવનની અંદર રાગ, દ્વેષ, તૃષ્ણા, અહંકાર, ભય, નિરાશા, રોગ અને મૃત્યુ આ બધું ભરેલું છે એ ભૂતકાળની રજ છે. પરંતુ જ્યારે આપણું પ્રાપ્તવ્ય, આપણું ગૌરીશંકર, આપણું એવરેસ્ટ, જે આપણું ધ્યેય છે, નજીક આવે છે ને, ત્યારે આ બધું ખરવા માંડે છે, ઓગળવા માંડે છે, ઓગળીને આપણી અંદરથી વહી જવા માંડે છે, બહાર નીકળી જાય છે. જીવન દર્શન સ્પષ્ટ થાય છે. આ બધામાંથી સ્વાધીનતા મળે છે. આ જીવન જ યથાર્થ છે અને આ જીવન પૂર્ણતાની અંદર જ પ્રસ્થાપિત થાય છે. કારણ કે પૂજ્ય ભાઈએ જ કહ્યું છે, પૂર્ણતા એ દરેક મનુષ્યને પ્રાપ્તિનો, દરેકને પૂર્ણ અધિકાર છે. પૂર્ણતાની પ્રાપ્તિનો દરેક મનુષ્યને પૂર્ણ અધિકાર છે. પાપ એ શાશ્વત કલંક નથી. અવિદ્યાના ગતિશીલ અભરો વિખરાતા સ્વરૂપ દર્શન પુનઃ પ્રાપ્ત થાય છે. તો આ સ્વરૂપ દર્શન થાય છે, શાશ્વતીનો તું પ્રવાસી બને છે, જેને કારણે તારા વિચાર, વાણી અને વર્તનમાં સમતુલા પ્રસ્થાપિત થાય છે. એ પહેલાનું જીવન કેવું? તું વિચારે છે બીજું, કરે છે બીજું, વર્તન છે બીજું અને વ્યવહાર છે બીજો. વાણી, વર્તન અને વ્યવહારની અંદર દરેક જગ્યાએ અલગ અલગ છે, એકત્વ નથી. પરંતુ જ્યારે શાશ્વતીનો પ્રવાસી બને છે, આગંતુક મર્યાદાઓ ક્ષીણ થાય છે. જેમ આગંતુક વાદળ છે એ જતું રહે છે અને સૂર્ય પ્રકાશવાનું ચાલુ કરે છે, સૂર્ય તો ત્યાં જ હતો પણ વાદળને કારણે દેખાતું નહોતું. વાદળ જતું રહે છે, સૂર્ય ફરીથી પ્રકાશે છે. એવી જ રીતે આપણામાં વિચાર, વાણી, વર્તન દરેકમાં એક સમતુલા જ હતી, પરંતુ આ ષડ રિપુઓનું વાદળ આવી ગયેલું, જેને કારણે આપણે સમતુલા ગુમાવી બેઠેલા. તો એ વાદળ જતું રહ્યું, હવે તારા વિચાર, વાણી અને વર્તનમાં સમતુલા પ્રસ્થાપિત થશે, જેનું તેજ બહુ સ્પષ્ટ રીતે ફૂટી નીકળે છે. તારા અસ્તિત્વની આ પરમ સિદ્ધિ જ છે. કેમ કે જ્યારે આ બધી વસ્તુઓનો ક્ષય થાય છે, ત્યારે વ્યક્તિત્વ આખું ચેન્જ થઈ જાય છે. વાણી, વર્તન તો એક થાય જ છે, વ્યવહાર એક થાય છે, મુખ પર એક ગજબનું તેજ આવે છે, આંખમાં કરુણા આવે છે, બોડી લેંગ્વેજ જુદી જ બની જાય છે. સામેથી પસાર થતો હોય તો કોઈ વ્યક્તિને એમ લાગે કે ના, પહોંચેલી વ્યક્તિ છે એ આપણી સામે આવી રહ્યો છે. પૂજ્ય ભાઈએ કહ્યું છે કે આવી વ્યક્તિને સ્પર્શેલો પવન પણ તમને સ્પર્શી જાય તો તમારા જીવનનું કલ્યાણ થઈ જાય છે. આવું કહ્યું છે અને એ વ્યક્તિ માટે પણ કહ્યું છે, પણ એ વ્યક્તિનું નામ હું નહીં આપું. અહંકારને સ્થાન નથી આપવું. જે પણ કાંઈ છે એ પ્રભુ કૃપા જ છે, તે જ સ્પષ્ટ ફૂટી નીકળે છે. વાણી, વ્યવહાર, વર્તન બધું જ સુરભિત બને છે, બીજાને પણ સુરભિત બનાવે છે. અને આ જ અસ્તિત્વની પરમ સિદ્ધિ છે, એમની જ પરમ કૃપા છે. પ્રેરણા નંબર 228. અષાઢની મેઘ પંક્તિ જામે છે, ધરતીની નિકટ ઝૂલે છે, મુક્ત મને વરસો. મેઘ મલ્હાર પણ ભાવથી આમંત્રે છે, મેઘ ગંભીર ગર્જનાથી આકાશ ગાજે, ધીંગી ધારાથી વર્ષા વરસો. કાળા વાદળોને ચીરી વીજળી ચમકે, વાદળોની ઘટાથી અંધકાર છવાય, મોર પપીહા દાદુર આતુર આગમન માટે, પશુ પક્ષી માનવ આભ તરફ મીટ માંડે. અષાઢ મેઘ, તમે મધુર નાદ કરો, ધરતીને ઉત્કંઠા પૂરી કરો, જીવનને સ્ફૂર્તિ આપવા પધારો, પ્રભુને પ્રસન્નતા પ્રાપ્ત કરો. તમારા અભાવમાં સૃષ્ટિ શુષ્ક, અવસાદનું મોજું ફરી વળ્યું. તમારો મહાશક્તિ સ્ત્રોત ખોલો, અંબરના ગુંજનનો નાદ કેવો મીઠો, ક્યારેક ભીષણ ક્યારેક મૃદુ પણ. પૂજ્યભાઈ, અત્યારે આષાઢ ચાલુ છે, મેઘ વર્ષા અને મેઘ ગર્જન પણ ચાલુ છે, એ જ સમયે ક્રમની અંદર આપણને આ પ્રેરણા પૂજ્યભાઈ આપે છે. શોધવું નથી પડતું, આ દેખાય છે. પૂજ્યભાઈની કૃપા વરસી રહી છે. અષાઢની મેઘ પંક્તિ જામી છે, અષાઢની અંદર મેઘ જ્યારે જામે ને ત્યારે કેવો અફલાતુન હોય, એટલો ઘેરો ને ઘાટો હોય કે ધરતીની નજીક આવીને જાણે ઝૂલન ઉત્સવ કરતો હોય ને, ઝૂલતો હોય એવું લાગે. એટલું બધું વાદળોમાં પાણી ભરાયું હોય કે વાદળો ધરતી તરફ નીચે નમી ગયા હોય છે. આવા મેઘને કહેવામાં આવે છે વર્ષો, મુક્ત મને વર્ષો. મેઘ મલ્હાર આ રાગ વર્ષાને લાવવા માટેનો, એ પણ ભાવથી આમંત્રણ આપે છે. મેઘની ગંભીર ગર્જનાથી આકાશ ગાજે છે, હવે તમે ધીંગી ધારાથી વર્ષા વરસો. કાળા વાદળોને ચીરીને વીજળી ચમકે છે, વાદળોની ઘટાથી ચારે બાજુ અંધકાર છવાયો છે, અને વર્ષાને આવકારવા માટે મોર પપીહા દાદુર બધા આતુર છે વર્ષાના આગમન માટે, પશુ પક્ષી માનવ આભ તરફ મીટ માંડીને જોઈ રહ્યા છે ક્યારે વરસે. હે અષાઢના મેઘ, તમે મધુર નાદ કરો, ધરતીને ઉત્કંઠા છે તમારા આવવાની, ઇંતજાર છે તમારા આવવાનો, પ્રતીક્ષા છે તમારા આગમનની, તો ધરતીની ઉત્કંઠા, એની આશા, એની અભિલાષા પૂરી કરો. જીવનને સ્ફૂર્તિ આપવા પધારો. તમારા કારણે જીવનમાં એક નવું તેજ, ઓજ અને સ્ફૂર્તિ આવે છે, તરોતાજા તાજગી આવે છે. તો જીવનને આવી તાજગી આપવા માટે પધારો. મેઘ વર્ષો છો તો તમને પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે, કારણ કે તમારે કારણે નદી નાળા ભરાય છે, વનસ્પતિ સૃષ્ટિ તરોતાજા તૃપ્ત થાય છે, હરિયાળી ખીલી નીકળે છે, પશુ પક્ષી અને માનવ તમારા આગમનથી તૃપ્ત થાય છે, જેને કારણે પ્રભુની પ્રસન્નતા તમારા તરફ ઉતરી આવે છે. તો એ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો. તમારા અભાવમાં તો સૃષ્ટિ આખી શુષ્ક બની જાય છે, નિષ્પ્રાણ બની જાય છે, જેમાં અવસાદનું મોજું ફરી વળે છે. તમારો મહાશક્તિ સ્ત્રોત ખોલો. અંબરણા ગુંજનનો નાદ કેવો મીઠો. આકાશની અંદર જ્યારે મેઘ ગર્જન થતું હોય તો એ નાદ કેટલો મીઠો લાગે. વાહ, વર્ષા આવશે, હરિયાળી છવાશે, નદી નાળા ભરાશે, માનવ મહેરામણ અને પશુ પક્ષી તૃપ્ત થશે, તો આ મીઠાશ કેવી અદ્ભુત લાગે. તમારો નાદ ગજબનો મીઠો લાગે છે. ક્યારેક ભીષણ પણ, જ્યારે જોરદાર મેઘ ગર્જન હોય તો ભીષણ પણ લાગે, અને ક્યારેક મૃદુ પણ, ક્યારેક હળવું મેઘ ગર્જન ખૂબ આનંદિત કરે છે. તો હવે તમે આવો, આ આષાઢ છે અને આષાઢની અંદર વરસીને બધાને તૃપ્ત અને પ્રસન્ન ચિત કરો. પ્રેરણા નંબર 229. મેઘ ધનુષ્ય, તું કેટલું ધન્ય છો, તું ગૌરવશીલ છો. મને સમજ પડતી નથી, આટલી સુંદરતા ક્યાં કલાકારે સર્જી. પણ સમય મર્યાદા ખટકે, તારું નવ નવ સૌંદર્ય મનોમુગ્ધ કરે. તારો સર્જક કોણ? એના કૌશલ પર હું વારી જાઉં. તારા રંગ કલ્પનાથી તારી પ્રતિકૃતિ અશક્ય. તું એટલું તો કહે, તારો સર્જક કોણ? તું કોનું સર્જન છો? મારા ચિત્તને ડોલાવનાર તું કેવી રીતે ઉત્પન્ન થયો? આવા અદ્ભુત સર્જનનો સર્જક અજ્ઞાત શા માટે? એ પોતે કેટલો મનમોહક હશે. અજ્ઞાત રહેવામાં એને શું આનંદ હશે? એનું શું રહસ્ય હશે? નિસંગતાની પરાકાષ્ઠા. આપણે કલ્પના કરીએ તો એમ લાગે કે આહા, મેઘધનુષ. જોકે એક આદત પડી ગઈ કે હા, મેઘધનુષ આવવું હોય. પરંતુ જ્યારે હૃદયથી અનુભવવાનો પ્રયત્ન કરીએ ત્યારે એમ લાગે કે આ મેઘધનુષ, આની ધન્યતા કેટલી, આનું ગૌરવ કેટલું જોરદાર. સમજાતું નથી, આટલી સુંદરતા આનામાં ક્યાંથી આવે? કયા કલાકારે આનું સર્જન કર્યું? આટલી સુંદરતા કયા કલાકારે સર્જી? પણ સમય મર્યાદા ખટકે, બહુ લાંબા સમયે દેખાય, અને એ પણ થોડા સમય માટે. છતાંય તારું નવ નવ સૌંદર્ય મનને મુગ્ધ કરનાર છે, આનંદિત કરનાર છે, પ્રફુલ્લિત કરનાર છે, ઉલ્લસિત કરનાર છે, હુલ્લસિત કરનાર છે. તારો સર્જક કોણ? તારું સર્જન કરનાર કોણ છે? હું એના કૌશલ પર, એની કલા પર, એની મૃદુતા પર, એની નવીનતા પર, એની કલાકારિતા પર હું વારી જાઉં. કોણ છે આ? તારા રંગ કલ્પનાતીત, તારામાં રંગ કેટલા અદ્ભુત છે. એ કલ્પનાતીત છે, કલ્પનાથી પણ આગળની વસ્તુ છે. તારી પ્રતિકૃતિ અશક્ય, તારા જેવું બીજું બનાવવું શક્ય જ નથી. પ્રતિકૃતિ તારા જેવું કઈ જ બની ના શકે. તું એટલું તો મને કહે, તારો સર્જક કોણ છે? તને કોણે બનાવ્યો? તું કોનું સર્જન છો? મારું ચિત્ત ડોલી જાય છે, મારું મન તારામાં ચોટી જાય છે, મારું હૃદય પ્રફુલ્લિત થાય છે. મારા ચિત્તને ડોલાવનાર તું ઉત્પન્ન કેવી રીતે થયો? કેટલા મૃદુ પ્રશ્નો છે આવા અદ્ભુત સર્જનનો સર્જક. આટલું અદ્ભુત સર્જન અને એનો સર્જક, એનું સર્જન કરનાર અજ્ઞાત શા માટે? કેમ અજ્ઞાત છે? કેમ ખબર નથી પડતી? એ પોતે કેટલો મનમોહક હશે જ્યારે એનું સર્જન આટલું અફલાતું છે, તો એ પોતે કેટલો સુંદર હશે, કેટલો મનમોહક હશે. પણ અજ્ઞાત રહેવામાં એને શું આનંદ મળતો હશે? કેમ અજ્ઞાત છે? કેમ પ્રત્યક્ષ થતો નથી? કેમ આપણી નજર સમક્ષ આવતો નથી? એનું રહસ્ય શું હશે? નિસંગતાને પરાકાષ્ઠા. નિસંગ એ બધામાં હોવા છતાંય બધા કરતા ઉપર, બધાની સાથે, બધાની અંદર, અને છતાં પોતાની સાથે હોવા છતાં બધાથી અલગ, નિસંગ છે. એને કર્તૃત્વની કઈ પડી નથી, બસ લીલયા આનંદ લૂંટવા માટે બધું કરે છે, આનંદ લૂંટવા અને લૂંટાવા માટે. ગજબ ને પૂજ્ય ભાઈની કલ્પનાઓ છે, જે કલ્પનાતીત છે, જે અગમ્ય છે, અચિંત્ય છે. એક અન્યત્ર પૂજ્ય ભાઈએ કહ્યું છે કે મેઘ ધનુષના સાત રંગ, એના પર જગદંબા પોતાના રતુમડા ચરણોથી જાણે એક પછી એક સોપાન ચડતી હોય, એવી રીતે એ કલરના એક પછી એક પગથિયા ચડતી એ મેઘ ધનુષની ઉપર જઈને બેઠી છે. આવી કલ્પના તો પૂજ્ય ભાઈ જ કરી શકે, અન્ય કોઈ નહીં. કોણ છે આનો સર્જક? કેવો છે? ક્યાં છે? આ બધા જવાબ આપણને પૂજ્ય ભાઈના દર્શનથી જ મળી જાય. પ્રેરણા નંબર 230. હે નીલમણી, તારો પ્રકાશ સદૈવ શીતળ છે, એ પરાવલંબી નથી, એને અવર સાધનની જરૂર જ નથી. એની નીલ આભા સૌંદર્યની પરાકાષ્ઠા છે. નીલ સુંદર અનેકને રાહ દર્શન આપી ઉર્ધ્વગામી બનાવે છે, માર્ગચ્યુત થવા દેતો નથી, સંભવિત ભૂલો સામે રક્ષણ આપે છે. શ્રદ્ધા અને શરણ સંપૂર્ણ આવશ્યક છે. તારા નીલ પ્રકાશથી દેવતાઓ, ઋષિ મુનિઓ અને ગંધર્વો ચકિત થાય, નતમસ્તક થાય, ગીત સ્તવન શરૂ કરી દે છે. ભક્તિ પથના પ્રવાસી બની જાય છે. આ પ્રેરણામાં પૂજ્ય ભાઈ પહેલા તો નીલમણીની વાત કરે છે. એ નીલમણી છે એ કેવો છે? પ્રકાશિત છે, શીતળ છે, એનો પ્રકાશ નીલો છે. એ પરાવલંબી નથી, એ પ્રકાશિત હોવાને કારણે એ બીજા પર આધાર રાખે છે અને ત્યાંથી પ્રકાશ લાવે છે એવું નથી. એ સ્વાવલંબી છે, પોતે જ પ્રકાશિત છે, એને બીજા કોઈ સાધનની જરૂર જ નથી. એની નીલી નીલી આભા એ સૌંદર્યની પરાકાષ્ઠા છે. એવી જ રીતે પૂજ્યભાઈ નીલમણી પરથી નીલ સુંદર પર જાય છે. નીલ સુંદર ભગવાન કૃષ્ણ શ્યામ સુંદર અનેકને રાહ દર્શન કરાવે છે, ઉર્ધ્વગામી બનાવે છે, કોઈને માર્ગચ્યુત કે પથભ્રષ્ટ થવા દેતો નથી. સંભવિત ભૂલો થાય તો એની સામે રક્ષણ પણ આપે છે. પણ હા, શ્રદ્ધા અડગ હોવી જોઈએ અને શરણ આ સંપૂર્ણ આવશ્યકતા છે. આપણી શ્રદ્ધા અને શરણ એના ચરણોમાં જ રહે. આપણે હ્યુમન બિઈંગ છીએ, ભલે પાર્શિયલ શ્રદ્ધા હોય કે શરણ પાર્શિયલ હોય, પણ કરી દઈએ અને કબૂલ પણ કરી દઈએ કે મારું આ પાર્શિયલ છે. ટોટલી શ્રદ્ધા અને ટોટલી સરેન્ડર તું કરાવ, કેમ કે હું તો હ્યુમન બિઈંગ છું, મારાથી આ થવું જ અશક્ય. નીલ સુંદરને ખ્યાલ આવે જ છે કે આનું સરેન્ડર અને શ્રદ્ધા ભલે પાર્શિયલ હોય, પણ એની ઈચ્છા તો છે જ ટોટલ સરેન્ડર અને શ્રદ્ધાને. તો ત્યારે હાથ પકડીને એ આગળ લઈ જાય છે અને ટોટલ શ્રદ્ધા અને સરેન્ડર એ જ કરાવે છે. તો આ શ્રદ્ધા અને શરણ એના માટેનું સંપૂર્ણ બને એ આવશ્યકતા છે. ભલે પુરુષાર્થ ઓછો, પરંતુ કૃપા ખૂબ મોટી છે. તારા નીલ પ્રકાશથી દેવતાઓ, ઋષિઓ, મુનિઓ અને ગંધર્વો, એ ભગવાન કૃષ્ણ હે શ્યામ સુંદર, તારા નીલા નીલા પ્રકાશથી દેવો, ઋષિઓ, મુનિઓ અને ગંધર્વો પણ ચકિત થઈ જાય છે અને તારી સામે નતમસ્તક થઈ જાય છે. તારા ગીત સ્તવન શરૂ કરી દે છે, તારી ભક્તિ શરૂ કરી દે છે અને ભક્તિ પથના એ બધા પ્રવાસી બની જાય છે. તારી ગજબની પ્રભા છે, ગજબનું ઓજ છે, ગજબનું તેજ છે, ગજબની ગરિમા છે અને તું ખરેખર નોધારાનો આધાર છો. સર્વ કોઈનું મંગલ ઈચ્છે છે અને મંગલ કરે છે. દરેકને ભક્તિ પથ પર તો દોરી જાય છે, કેમ કે ઈઝીએસ્ટ રસ્તો તો એ જ છે કે જ્યાં બધા જઈ શકે છે. પ્રેરણા નંબર 231. હે યમુના પુલિન વિહારી, માત્ર પુલિન ઉપર જ વિહાર કરે એવી સીમિત તારી ચેતના નથી. હરેકના અંતરમાં તારો જ વિહાર છે. કણ કણમાં અહર્નેશ તારો વિહાર ચાલી રહ્યો છે. હે વિપિન વિહારી, તું માત્ર જંગલમાં જ વિહાર કરે છે એવું નથી, તું સીમાબદ્ધ નથી. સૂર્ય, ચંદ્ર, આકાશ અને સમુદ્રમાં વૈવિધ્ય ભર્યો તારો અખંડ વિહાર ચાલુ જ છે. બ્રહ્માંડ આખું તારા વિહારની જ પરિણીતિ છે. તારા આંદોલનોમાં જ એનું ઉદ્ભવ સ્થાન છે. તારો વિહાર એને નિત્ય નૂતન રસથી સભર કરે છે. હે વિહારી, સંધ્યા અને પ્રભાતમાં તું જ વિહાર કરી રહ્યો છે. નાના ઝરણા અને પક્ષીઓના કલધ્વનિમાં શું તારો વિહાર નથી? ઋતુઓના પરિવર્તનમાં તું જ વિહાર કરી રહ્યો છે. આકાશમાં મલકતા તારામાં પણ શું તારો વિહાર નથી? સમસ્ત પ્રકૃતિ વિહારીની રંગસ્થલી જ છે. ભગવાન કૃષ્ણને આ પ્રેરણામાં પૂજ્ય ભાઈ યમુના પુલિન વિહારીથી સંબોધન કરે છે. હે યમુના પુલિન વિહારી, યમુનાના કાંઠા ઉપર વિહાર કરનાર, લીલા કરનાર ભગવાન કૃષ્ણ માત્ર પુલિન ઉપર જ, એટલે કે યમુનાના કાંઠા ઉપર જ વિહાર કરે એવી સીમિત મર્યાદિત ચેતના આ નથી. એનો વિહાર તો અંતરમાં, દરેકના અંતરમાં એ વિદ્યમાન જ છે. એ કણકણમાં અહર્નેશ એનો વિહાર ચાલી રહ્યો છે. હે વિપિન વિહારી, હે જંગલમાં વિહાર કરનાર, તું માત્ર જંગલમાં જ વિહાર કરે છે, વિહરણ કરે છે એવું નથી. કારણ તું સીમાબદ્ધ નથી, તું બોર્ડરલેસ છે. સૂર્ય, ચંદ્ર, આકાશ અને સમુદ્રમાં વૈવિધ્ય ભર્યો તારો અખંડ વિહાર, અવિરત, સતત, અનવરત ચાલુ જ છે. તને વિવિધતા પ્રિય છે. બ્રહ્માંડ આખું તારા વિહારની, તારા વિહરણની, તારી લીલાની પરિણતિ છે. આખું એ બ્રહ્માંડ તું દરેક જગ્યાએ લીલા કરે છે. એના આંદોલનો જ, તારા વિહારના આંદોલનો જ આ બધાનું ઉદ્ભવ સ્થાન છે. તારા આંદોલનો માંથી જ, તારા વાઇબ્રેશન્સ માંથી જ સૂર્ય, ચંદ્ર, આકાશ, આખું એ બ્રહ્માંડ, એ બધાનું ઉદ્ભવ સ્થાન તારો વિહાર જ છે. તારો વિહાર એને નિત્ય નૂતન રસથી સભર કરે છે, ભરેલા રાખે છે, લબાલબ રાખે છે. રોજ નવો વિહાર, રોજ નવી લીલા અને નિત્ય નૂતન રસ, રોજ નવો રસ, રોજ નવા વાઇબ્રેશન્સ, નિત્ય નૂતન, રોજ નવા સુર, નવું સંગીત, નવો વિહાર, નવું આકર્ષણ, નવી લીલા, આ બધું તારા રસથી જ સભર છે. આ બધામાં તારો રસ ઓતપ્રોત છે. એ વિહારે સંધ્યા અને પ્રભાતમાં તું જ વિહાર કરી રહ્યો છે. સંધ્યામાં પણ તું છે, પ્રભાતમાં પણ તું જ છે. તારું જ વિહરણ છે, દરેક જગ્યાએ તારું જ અસ્તિત્વ છે, દરેક જગ્યાએ તું જ છે, વિદ્યમાન છે. નાના ઝરણા અને પક્ષીઓના કલધ્વનિમાં શું તારું વિહાર નથી? નાના નાના ખળખળ વહેતા નિર્દોષ ઝરણાઓ અને પક્ષીઓના કલશોરમાં, એના કલધ્વનિમાં શું તારું વિહરણ નથી? છે જ, અલબત્ત છે જ. ઋતુઓના પરિવર્તનમાં તું જ વિહાર કરી રહ્યો છે. ઋતુચક્ર, ગ્રીષ્મ પછી વર્ષા, પાનખર પછી વસંત, હેમંત, શિશિર, બધા ક્રમબદ્ધ આવ્યા કરે છે. આ ઋતુઓના પરિવર્તનમાં કોણ છે, કોના થકી થાય છે? આ બધામાં વિહરણ તો તારું જ છે. આકાશમાં મલકતા તારામાં પણ શું તારું વિહાર નથી? આકાશની અંદર અંધારી રાત્રિએ બ્લિંક થતા તારાઓ, કોઈ બ્લિંક થાય છે, કોઈ તેજસ્વી છે, કોઈ સ્થિર છે, કોઈ રતુમડા છે, કોઈ ગજબ તેજસ્વી છે, રતુમડો મંગળ, એકદમ તેજસ્વી ગુરુ, એકદમ અપલાક ધ્રુવ, આ બધા તારાઓમાં પણ, તારાઓના મલકાટમાં પણ શું તારો વિહાર નથી? એના હાસ્યમાં, તારાઓના હાસ્યની અંદર શું તારું વિહરણ નથી? ચોક્કસ છે જ. સમસ્ત પ્રકૃતિ, આખી પ્રકૃતિ આ વિહારીને વિહાર કરનાર ભગવાન કૃષ્ણની રંગસ્થલી જ છે. એનું રંગસ્થલી છે, એનું રંગ નાટ્ય છે, એમનો રંગમંચ છે ભગવાન કૃષ્ણનો. સમસ્ત પ્રકૃતિ ભગવાન કૃષ્ણની રંગસ્થલી છે, રંગમંચ છે. રંગ લાવે છે આ લીલા સમસ્ત પ્રકૃતિમાં, એનું વિહરણ છે, વિચરણ છે. પ્રકૃતિની અંદર પણ છે, પ્રકૃતિની બહાર પણ છે, એની નીચે પણ અને એની ઉપર પણ. ગણે કણ, ક્ષણે ક્ષણ, પડે પડ, સર્વત્ર એનું જ વિહરણ છે. દરેક જગ્યાએ એ જ સમાયેલો છે, દરેક જગ્યાએ એના જ વાઇબ્રેશન્સ છે. નિત્યનું ધન છે, બધાનું ઉદ્ભવ સ્થાન એ ખુદ જ છે. પ્રેરણા નંબર 232. મધુવનમાં મધુર, અતિ મધુર સ્વર લહેરી ક્યાંથી આવે છે? એક વાંસના ટુકડાના રંધ્રોમાંથી નિસૃત આ અપાર્થિવ રાગ રાગીણીઓ ક્યાંથી આવે છે? જડને ચેતન અને ચેતનને જડ બનાવનાર આ રવ ક્યાંથી આવે છે? અકાળે ફૂલોનું ખીલવું, ફળોનું આવવું અને વનસ્પતિ સૃષ્ટિનો નવો જ સ્વાંગ ઉત્પન્ન કરનાર આ સ્વર ક્યાંથી આવે છે? માધવને મધુમત્તતા અનંતતાને આવરે છે, કલા માધુર્ય અને સૌંદર્ય વ્યાપકતામાં પથરાય છે, સાધકને ગ્રહણશીલતા પર અવલંબિત. પૂજ્યભાઈ, આ પ્રેરણાની અંદર માધવને મધુર મુરલીના સ્પંદનો અને એનાથી થતી જળ અને ચેતન પર અસર બહુ મધુર રીતે વર્ણવે છે. મધુવનમાં મધુર, અતિ મધુર આ સ્વર લહેરી ક્યાંથી આવે છે? એક વાંસના નાના ટુકડામાં એના રંધ્રો એના કાણામાંથી નિસૃત થતા, ના કાણામાંથી રેલાતા આ અપાર્થિવ રાગ રાગીણીઓ ક્યાંથી આવે છે? આ પાર્થિવ જગતના તો નથી જ, કેમ કે સંગીત શાતા આપે છે, આનંદ આપે છે. આપણા ગળામાંનું સંગીત તો આ અપાર્થિવ સંગીતને એક આછી અમસ્થી નાનકડી ઝલક છે. સંગીત શાતા આપે, આનંદ આપે, પ્રભુ સાથે તન્મયતા આપે. જ્યારે હરિદાસ ગાતો ભાવથી, ત્યારે કૃષ્ણ એની સામે નાચતા, મીરા સામે નાચતા. પણ આ તો અપાર્થિવ રાગ રાગીણીઓ, પાર્થિવ જગતની ઉપરના બોર્ડરલેસ ક્યાંથી આવે છે? જડને ચેતન બનાવે છે. જે સમાધિસ્થ છે ને, એની સમાધિમાંથી એ ઋષિ મુનિઓ નીચે આવી ગયા છે અને ચેતનને જળ બનાવનાર યમુનાના વારી થંભી ગયા છે. પક્ષીઓ શાંત થઈ ગયા છે. માનવ સૃષ્ટિ, બધા જ માનવો, માનવ સૃષ્ટિ આખી સ્તંભિત થઈ ગઈ છે. તો આ જળને ચેતન બનાવનાર વનસ્પતિ સૃષ્ટિ ઝૂમી ઝૂમીને પોતાની ડાળીઓ એ બાજુ નમાવીને સાંભળવાનો પ્રયત્ન કરે છે. યમુના નદીએ વહેણ છોડી દીધું છે, ઋષિ મુનિઓએ સમાધિ છોડી દીધી છે. ચેતન જળ બની ગયું છે અને જળ છે એ ચેતન બની ગયું છે. આ મધુર રવ ક્યાંથી આવે છે? અત્યારે અકાળે ફૂલો ખીલી ઉઠ્યા છે. આ મધુર મુરલીનો રવ સાંભળીને અત્યારે ફૂલોને ખીલવાનો સમય નથી. અકાળે વસંત નથી, છતાંય ફૂલો ખીલી ઉઠ્યા છે અને ફળો આવી ગયા છે. વનસ્પતિ સૃષ્ટિનો આ નવો જ સ્વાંગ ઉત્પન્ન કરનાર આ સ્વર ક્યાંથી આવે છે? માધવની મધુમત્તતા, આ માધવની ભગવાન કૃષ્ણની મધુમત્તતા છે. એ મધુ રેલાવે છે, મુરલીમાંથી રેલાવે છે. એના મુરલીના સાત સાત રંધ્રોમાંથી આ સ્વર નિસૃત થાય છે. એની કલા માધુરી ગજબની છે, સૌંદર્ય વ્યાપક થયું છે, વિશાળ બન્યું છે. સૌંદર્ય ચારે બાજુ પથરાઈ ગયું છે, આખી અનંતતાને આવરી લીધી છે. પરંતુ જે સાધક છે એની ગ્રહણશીલતા પર અવલંબિત છે. જે વ્યક્તિ જે ગ્રહણ કરી શકે એ પોતાની આંતર ચેતના પ્રમાણે છે. જેનું જેટલું ઉર્ધ્વીકરણ થયું છે એટલું એ ગ્રહણ કરી શકે છે. પણ માધવને મધુમત્તતા તો અપાર છે, અપરંપાર છે. જેને કોઈ કોટીની અંદર મૂકી ન શકાય, વ્યાપક છે, અનંત છે. અનંત સૌંદર્ય, અનંત માધુર્ય, અનંત કારુણ્ય વહે છે. સૌ પોતપોતાની આંતરિક શક્તિ પ્રમાણે ગ્રહણ કરે છે. આ મધુમત્તતા કેવી હશે? કૃષ્ણ જન્મમાં સાંભળ્યું હોય એને ખબર પડે, કદાચ આપણે સાંભળ્યું પણ હોય એના વૃંદમાં, કદાચ આપણે ક્યાંક હોઈએ પણ ખરા, પણ યાદ નથી. પરંતુ રમાનાથ ભગવાન એટલે કે પૂજ્યભાઈ નાથાભાઈ હ જોશી મુરલી વિનામ પણ મુરલી વાદન કર્યું છે ત્યારે અમે ઘરની અંદર ત્રણ ચાર જણ સ્તંભિત થઈ ગયા છીએ. અસ્તિત્વ વિસરાઈ ગયું છે, મધુરતા ચારે બાજુ વ્યાપી ગઈ છે. વાઇબ્રેશન્સ ગજબના છે, જાત વિસરાય છે, જવાબદારીઓ વિસરાય છે, અસ્તિત્વ વિસરાય છે. શ્રુતિની અંદર આ મધુર આલાપ રેલાયા છે. મમ્મીના બેડરૂમની અંદર, મારા મધરના બેડરૂમની અંદર પૂજ્યભાઈ ગાદી પર બેસીને મુરલી વાદન, મુરલી વિનાજ કરી રહ્યા છે. શ્રુતિની ટાઇલ્સ રૂમને ઓગળવા લાગે છે, ભીની થઈ ગઈ છે. જાણે ભીની માટીમાં આપણે પગ મૂકીએ અને પગ કેવા થઈ જાય, અંદર ઉતરી જાય, એવો જ અનુભવ લાગે છે કે જાણે શ્રુતિમાં બેઠા છીએ અને ભીની એકદમ મુલાયમ ટાઇલ્સની અંદર આપણે અંદર ઉતરી ગયા છીએ. આંતર જગતથી તો અંદર જ ઉતરી ગયા છીએ. જળ જેને કહી શકીએ એ ટાઇલ્સ, એ પણ મધુર વાદનથી ચેતન બનીને પીગળી ગઈ છે, અનંતતા વ્યાપક બને છે. આ આ જન્મનો જ, આ મેનિફેસ્ટેશનનો જ અનુભવજન્ય વાતાવરણ તદ્રૂપ થવાય છે, આનંદિત થવાય છે, ડૂબી જવાય છે, ઓગળી જવાય છે, વહી જવાય છે. ભાષાની અંદર વર્ણન કરવું બહુ અઘરું છે કે અમર્યાદ શક્તિનું મુરલી વાદન છે, અમર્યાદ મધુરતા છે અને ભાષા છે એ મર્યાદિત જગતની મર્યાદા સાથેની છે. છતાં પણ જે કહી શકે એ કહ્યું છે.